તારીખ 29/8/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
213 પોસ્ટકાર્ડનો વિશેષ લખવાનો ભાવ ચાલુ રહ્યો 8-8 પોસ્ટકાર્ડ લખાઈ ગયા સંકલનકારે ગ્રંથના સંકલનકારે 8 પોસ્ટકાર્ડને એક પત્રનું રૂપ આપીને અહીંયા પ્રસિદ્ધ કર્યો છે, પ્રકાશિત કર્યો છે. બે વાત એમાંથી સમજવા યોગ્ય છે કે એક તો જેને પત્ર લખે છે એની પાત્રતા વિશેષ છે, નહીતર કૃપાળુ દેવની વિકલ્પની પરિસ્થિતિ એવી હતી કે પત્ર લખવા બેસે અને અધૂરો પણ રહી જાય, અથવા ઘણા દિવસ સુધી કોઈનો પત્ર આવે એનો પ્રત્યુત્તર લખવાનો એમનાથી બની શકે નહીં. તો અનુત્તર પત્ર રહે અને કાં અધૂરો લખે કાં પૂરો લખે તો પણ બહુ લાંબુ લખે નહીં. એવી સ્થિતિમાં 8 પોસ્ટકાર્ડ ભરીને લખ્યું તો જરૂર સામાજીવ પ્રત્યે એમને વિશેષ કરુણાનો ભાવ આવ્યો અને એ આત્માનું હિત થાય એવી કોઈ એમને પોતાને જ્ઞાનમાં સમજ છે, એ વાત જ્ઞાનમાં ભાસી છે એટલે પણ લખે છે. કૃપાળુદેવ જે મુમુક્ષુને પત્ર લખતા એને સંબોધનાત્મક કેટલાક વિશેષણ વાપરતા એ પણ એનામાં એવી યોગ્યતા જોઈને, દાખલા તરીકે સૌભાગભાઈને જે વિશેષણો વાપરતા એવા વિશેષણો બીજા કોઈ મુમુક્ષુને નહીં વાપરતા, કેમ કે એમની પાત્રતા સર્વોત્કૃષ્ટ હતી બધા મુમુક્ષુઓમાં. એટલે 786ના પત્રમાં તો એમને મુમુક્ષુઓને આજ્ઞા કરી છે કે શ્રી સૌભાગને વિસ્મરણ કરવા યોગ્ય નથી. એટલે શું કે એના જેવા મુમુક્ષુ થવા જેવું છે, એમની જે પાત્રતા હતી એ પાત્રતાનું કારણ એવું જે એમને કૃપાળુ દેવ પ્રત્યેનો પ્રેમ હતો એ મુમુક્ષુને આદર્શના સ્થાને. આપણે સ્વાનુભૂતિ પ્રકાશના સૌભાગ્યભાઈના વિશેષાંકમાં એમના ગુણાનું વાત કર્યા છે, એમાં ઘણી વાતો નાખી છે. એમ અહીંયા કૃષ્ણદાસભાઈને જે વિશેષણ વાપર્યું છે એમાં વૈરાગ્યની મુખ્યતા છે, આદિમાં ભક્તિ અને સમજણ બે વાત આવી જાય છે. મુખ્ય સાધન 3 છે, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વિનાનું હોય તો સ્વચ્છંદના માર્ગે ગયા વિના રહે નહીં. એકલો વૈરાગ્ય હોય તો એનો અહંભાવ જ્ઞાન વિના થયા વિના રહે નહીં. ભક્તિ ન હોય સાથે, ભક્તિ ન હોય અને દિશા સૂજની સમજણ ન હોય એટલે જ્ઞાન ન હોય તો બાહ્ય ત્યાગ અને બાહ્ય ક્રિયાની પકડ અને વૈરાગ્યનો અહંભાવ ઉત્પન્ન થયા વિના રહે નહીં. એકનું જ્ઞાન હોય તો જ્ઞાનનો અહંભાવ ઉત્પન્ન થયા વિના રહે નહીં. વૈરાગ્ય ને ભક્તિ હોય તો જ નમ્રતા આવે. એટલે કે પાત્રતામાં જ્યાં યથાર્થતા હોય છે ત્યાં ત્રણેયનો મેળ સાથે હોય છે, કોર્ડિનેશન હોય છે ત્રણેયનો, અને એ સહજ અને સ્વાભાવિક છે યથાર્થતામાં. કૃષ્ણદાસભાઈ પણ એવા સાધનથી સંપન્ન હતા એટલે એમને એવું સાધન પ્રાપ્ત હતું. હા, હોય શકે, એમ પણ બની શકે. ઓગ ભક્તિમાં એવી ભક્તિ પણ એટલી હોય શકે તો એને જ્ઞાનનું સાધન એવો જે સત્સંગ એની રુચિ ઓછી હોય. એ પદ ગાયા કરે, બધા ભક્તિના પદ ગાયા કરે. એને જ્ઞાનનું સાધન એવું જોઈએ સત્સંગ એની રુચિ ન થાય. એટલે મેળ હોય ત્યાં સાથે હોય, મેળ ન હોય ત્યાં બીજા સાધન પ્રત્યેનો અણગમો અરુચિ અને ક્ષતિ એ પ્રકારની સ્પષ્ટ દેખાય આવે એવું બને છે. એ કૃષ્ણદાસભાઈ પત્ર લખેલો એની પહોંચ લખી છે. પહેલા શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. પત્રમાં વિજ્ઞપ્તિ એટલે વિનંતી કરી હશે કે મારે કાંઈક આપની પાસેથી આ પ્રકારની જ્ઞાન ગણિકા જોઈએ છે, મારી વિનંતી છે કે મારા આત્માનું કલ્યાણ થાય એવું કાંઈક તમે મને લખો. જે કાંઈ શબ્દો લખ્યા હશે એ આપણને ખબર નથી, એ પત્ર આપણી પાસે મોજૂદ નથી, પણ કૃપાળુ દેવે એમના શબ્દોમાં એમનું અંતઃકરણ વાંચ્યું છે. શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ અંતઃકરણ. શુદ્ધ અંતઃકરણથી વિનંતી કરેલી, ખાલી વિનંતી નહીં કરેલી. અને આ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે શુદ્ધ અંતઃકરણનો. શુદ્ધ અંતઃકરણ એટલે શું? કે આત્મકલ્યાણની અંતરની ભાવના. અંતરની ભાવના એટલે ઉપર ઉપરની ભાવના નહીં. એમાં પ્રમાણિકતા હોય છે, એમાં ઈમાનદારી હોય છે. કેવા પ્રકારની? કે બહુભાગ ધર્મના ક્ષેત્રમાં આવનારા ધાર્મિક જનો છે, એ ધાર્મિક જનોમાં અંદરથી સંસારને મૂકવાની વૃત્તિ નથી હોતી. જીવને સંસારને, સંસારની અનુકૂળતાઓ અને સુખો પણ જોઈએ છે અને ધર્મ પણ કરવો છે. ત્યાં અંતકરણની શુદ્ધિ નથી. શું? ત્યાં અંતકરણની શુદ્ધિ નથી. પણ જેને સંસારથી છૂટવું છે, સંસારના દુઃખોથી છૂટવું છે, જેને સંસાર કેવળ અસાર અને દુઃખમય ભાષો છે એટલે લાગ્યો છે, વિચાર્યો છે એમને, લાગ્યો છે. તમારે આપણે ચર્ચા કરી વિચારવાને લાગવામાં શું ફેર છે. અને એ દુઃખના કારણભૂત જે દોષો છે પોતાના એ દોષ પણ જેને છોડવા છે, એ દોષથી પણ જેને છૂટવું છે, શુદ્ધ અંતકરણ છે. એવું કૃષ્ણદાસભાઈનું અંતકરણ કૃપાળુ દેવે વાંચ્યું, પત્ર વાંચ્યો નહીં પણ એમનું અંતકરણ વાંચ્યું, એટલે એકના બદલે આઠ પુષ્કળ લખાઈ ગયા. એમને એમ નથી લખાણા કાંઈ. જ્ઞાની રિસ્પોન્સ આપે છે એના અંતકરણને જોઈને આપે છે, એમને એમ નથી આપતા. એમણે વાંચ્યું, જ્યાં અંતકરણની શુદ્ધિ હોય ત્યાં અભિપ્રાયની શુદ્ધિ હોય છે. એટલે એ આત્માએ ને સંસારથી છૂટવાનો અભિપ્રાય થઈ ગયો. એ અભિપ્રાય ભલે જ્ઞાનની પર્યાય છે તો પણ સંસારથી છૂટવાની ભાવના સાથેની છે. એટલે શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણની ભાવના હોય એને સંસારથી છૂટવાનો અભિપ્રાય હોય, અને આ જે ભાવના છે શુદ્ધ અંતકરણથી એ જ નિર્વાણ પદનો પાયો છે, નિર્વાણ પદનો એ શિલાન્યાસ છે, મંગલ શિલાન્યાસ. આપણે કરીએ ને મંદિર ભગવાનનું બાંધીએ ત્યારે શિલાન્યાસનો ન્યાસનો પણ ઉત્સવ કરવામાં આવે છે કે ભાઈ આજે મંગળ દિવસે ભગવાનના મંદિરનું મંગળ શિલાન્યાસ છે. પંચધાતુને એ ખાડાની અંદર રાખવામાં આવે છે, મજબૂત પાયો થાય એટલા માટે. સેંકડો વર્ષ સુધી એ મંદિર અને એમાં રહેલા ભગવાન એના દર્શન પૂજનનો લાભ ધાર્મિક જનો લઈ શકે. તો અહીંયા પણ મજબૂત પાયો ભાવનાનો છે. આ ભાવનાના પાયા ઉપર જ બધું ચણતર થવાનું. જેને ભાવનાનો પાયો નથી એની ગાડી આગળ ચાલવાની નથી. આ માર્ગમાં તો નહીં ચાલે એ વાત નક્કી છે. અને જ્ઞાનીઓએ અનુભવથી સિદ્ધ થયેલી વાત તીર્થંકરોની સાક્ષી સાથેની કરી છે. બહેનશ્રીના વચનામૃત 21માં શુદ્ધ અંતકરણથી ઉત્પન્ન થયેલી ભાવના કદી નિષ્ફળ જતી નથી. જો નિષ્ફળ જાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એક પરમાણુ પણ શૂન્ય ન થાય. 14 બ્રહ્માંડ તો અનંત અનંત પરમાણુનો પિંડ છે, મહાસ્કંદ છે. એવી ભાવનાની મજબૂતાઈ 14 બ્રહ્માંડના અસ્તિત્વથી વધારે મજબૂત છે. ફરીથી ભાવનાની મજબૂતાઈ અને ભાવનાની તાકાત કેટલી કે 14 બ્રહ્માંડના અસ્તિત્વથી વધારે મજબૂત છે. અને એટલે કૃપાળુ દેવે તો સૂત્ર આપ્યું કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનો પાયો જ છે એ ભાવના શુદ્ધ અંતકરણથી ઉત્પન્ન થયેલી. કૃષ્ણદાસભાઈના શબ્દોમાં એમણે વાંચી, શબ્દો નથી વાંચ્યા પણ શબ્દો પાછળનો અભિપ્રાય અને ભાવના પણ વાંચી છે, અને એટલે એમણે આ બહુ સુંદર પત્ર લખેલો છે. લખે છે કે સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. શું કહે છે? સર્વ પરમાર્થના સાધનમાં એટલે પરમાર્થના અનેક સાધન જે છે, પરિણામો સાધન છે એટલે પરિણામ સ્વરૂપ સાધન છે, શું એમાં સત્સંગ છે એ પરમ સાધન છે, ઉત્કૃષ્ટ સાધન છે. ઘણા ભવોના અનુભવ પછી પોતાના અનુભવના નિચોડ રૂપે કૃપાળુ દેવે લગભગ બધા પત્રોમાં સત્સંગને ગાયો છે. સત્સંગની પ્રશંસા કરે છે અને પોતાના સત્સંગ સંબંધીના જે પરિણામો છે એ પણ એમણે વ્યક્ત કરેલા છે. એનો એક દ્રષ્ટાંત આપણને 491 નંબરના પત્રમાં બહુ સરસ જાણવા મળે છે. પાનું 393 છેલ્લો પેરેગ્રાફ, પત્ર 491 પોતાના વિશે લખે છે કે સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ. આધિ વ્યાધિ ઉપાધિથી અમે બંધાતા નથી. પ્રસંગો ઊભા થાય છે ઉપાધિના, પણ અમે આ પરિણામ સમાધિ મારીએ છીએ, ઉપાધિમાં રહેતા નથી. એ તો એમને ઘણા પત્રમાં એ વાત કરી છે, કેમ કે અમે મુક્તપણે વર્તીએ છીએ, એનો સંબંધ અમારે નથી, અમારા આત્મા એની સાથે સંબંધ પામતો નથી. જે ઉપાધિના પ્રસંગોને ઉદયો આવે છે એમાં અમારો આત્મા સંબંધ કરતો નથી, મુક્તપણે વર્તે છે અમારો આત્મા. તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. અમારા પરિણામમાં સત્સંગની વાત, સત્સંગનો યોગ, એનો બહુ આદર છે અમને. કેમ કે સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું, સત્સંગનું અપૂર્વપણું અને સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એટલે રાત ને દિવસ, અહો એટલે દિવસ, અહોરાત્ર એમને એમ વિશા કરે છે, એમાં કઈ ફેરફાર થતો નથી, એ વસી ગયું છે અમારા આત્મા. આ એમનો સત્સંગ વિશેનો અભિપ્રાય છે. શું આ સત્સંગ વિશેનો એમનો અભિપ્રાય છે અને પોતાના પરિણામની સ્થિતિ છે. એટલે અહીંયા પણ એમણે કૃષ્ણદાસભાઈને એમ કહ્યું કે પરમાર્થના એટલે આત્મકલ્યાણના સાધનમાં સત્સંગ છે તે પરમ સાધન છે, અલ્પવિરામ કર્યો છે ત્યાં. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. સત્સંગ એટલે બે ચાર મુમુક્ષુ ભેગા થઈને કાંઈ ધર્મની વાતચીત કરે એટલે સત્સંગ થઈ ગયો એમ નહીં. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે એટલે સત્સંગ છે એમ કરીને અટક્યા નથી, અલ્પ વિરામ કર્યું છે એમણે, થોડુંક વિરામ લીધો છે અને આગળની વાત કરે છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે એટલે પરમ સત્સંગ છે એ સર્વોત્કૃષ્ટ સાધન છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે એવો જે પરમ સત્સંગ એ ઘણો દુર્લભ છે, અતિ અતિ દુર્લભ છે.
છો, સર્વકાળે, સર્વકાળમાં ચોથો કાળ આવી જાય છે, અત્યારે તો પંચમારો છે, પણ ચોથા આરામાં પણ પરમ સત્સંગ મળવો એ ઘણો દુર્લભ છે. અને આવા વિષમ કાળમાં, પંચમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોને આ કાળના પરિસ્થિતિનો માપ છે કે આ કાળમાં તો એનું અત્યંત અત્યંત દુર્લભપણું છે. એમ કહીને પરમ સત્સંગની કિંમત શું છે એ દર્શાવ્યું છે. અને એ કિંમત ચૂકવવાની મુમુક્ષુની તૈયારી કેટલી છે એનો વિચાર મુમુક્ષુ એ પોતે કરવાનો રહે છે. મુંબઈથી 500 માઇલની મુસાફરી કરીને આવવું હોય તો પણ કઠણ પડે, તો અમેરિકા વાળાને કેટલું કઠણ પડે અમેરિકાથી આવવું હોય તો. હે, પણ જો કિંમત સમજાણી હોય તો જેમ અહીંથી અમેરિકા જઈએ છીએ પૈસા માટે, દેહાર છે તો આત્માર્થે અમેરિકાથી ભારતમાં આવવું એ કાંઈ મોટી વાત નથી, એ કાંઈ મોટી વાત નથી, નાની વાત છે. દેહાર્થે જવામાં વાંધો નથી, અને ત્યાં પણ કાંઈ સીધે સીધું કાંઈ કામ થઈ જતું નથી, ત્યાં પણ કેટલીક મુશ્કેલીઓ વેઠીને પછી કામ મળે છે, એની તૈયારીઓ કરીને જવું પડે છે. કેમ કે ત્યાં ગમે એને ત્યાં રાખી લેતા નથી, એની ડિગ્રી લઈને ગયા હોય એને ત્યાં ગણતા નથી, એના ભણતરની ડિગ્રી વાળાને ત્યાં ગણતા નથી. એવું છે ત્યારે ચારે ગતિના દુઃખોનો નાશ કરવો હોય, સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન અનંત જ્ઞાન સહિત એટલી મોટી પ્રાપ્તિ કરવી હોય તો એના પ્રમાણમાં તો કંઈક જોશે કે નહીં જોઈએ, કે મફતમાં માલ લેવો છે તો પ્રમાણિકપણું નહીં રહે, મફતમાં માલ લેવો છે એનું પ્રમાણિકપણું નથી, એની અંતઃકરણની શુદ્ધિ નથી, અને એનો અભિપ્રાય બોધો છે સાચો નથી. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી, એટલે બીજા આત્માઓની, બીજા સંસારીઓની પ્રવૃત્તિ અને જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ એક જેવી દેખાય તો પણ એક જેવી હોતી નથી એમ કહેવાય છે. ઉના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, ઉષ્ણતા તે અગ્નિનો ગુણ એટલે ધર્મ છે, સ્વભાવ છે, ગરમ લાગવું એ અગ્નિનો સ્વભાવ છે. તો પણ ગરમ પાણીમાં અગ્નિનો સ્વભાવ નથી, ગરમ પાણીમાં અગ્નિનો સ્વભાવ નથી, પાણીમાં પાણીનો સ્વભાવ છે, પાણીમાં પાણીનો સ્વભાવ છે, અને પાણીનો સ્વભાવ શીતળ છે. ક્યારે ઊનું ઉકળતું પાણી હોય ત્યારે પણ પાણીએ પોતાના સ્વભાવનો ત્યાગ કર્યો નથી. ફદફદિયા બોલે હું ઉકળતું પાણી હોય તો આપણી ગામ નો બાળે, બાળે ગામને. અને અગ્નિનો એક તીખારો હોય અને એમાંથી લાય લાગે તો આખા ગામને બાળે. અને અગ્નિ સળગેલી હોય અને ઉકળતું પાણી રેડવામાં આવે તો ગારો કરી નાખે, અગ્નિને ઠારી દે. કેમ કે એનો સ્વભાવ શીતળ છે, ઊનું છે ત્યારે પણ સ્વભાવ એનો શીતળ છે. દ્રષ્ટાંત કેવું લીધું છે કૃપાળદેવે, કે ઊના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી કેમ કે બાળે નહીં ગામને, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે એમ સમજવું. એ આત્માના ગુણને બાળે નહી, જ્ઞાનીની પ્રવૃત્તિમાં ક્યારેક લોભ દેખાય, ક્યારેક ક્રોધ દેખાય, ક્યારેક માન દેખાય, ક્યારેક માયા પણ દેખાશે કદાચ તને. કેમ કે જે આ ચાર પ્રકૃતિ છે ને, ચારિત્ર મોહની, એ ઉપરના ગુણસ્થાનોમાં જાય છે. ઉપરના ગુણસ્થાનોમાં એટલે નવમા ગુણસ્થાન પછી વારો આવે. લોભ તો દસમે ગુણસ્થાને જાય છે, સૂક્ષ્મ સાંપ્રાયમાં. ચોથા ગુણ મુમુક્ષુની ભૂમિકામાં પાતળી પડે. ચોથા ગુણસ્થાને જ્ઞાની પુરુષને અનંતાનુબંધીનો પ્રકારનો નાશ થાય. પાંચમા ગુણસ્થાને પ્રત્યાખ્યાન વર્ણિના પ્રકારનો નાશ થાય. છઠ્ઠા ગુણસ્થાને અપ્રત્યાખ્યાન વર્ણિનો પણ નાશ થાય. પણ સ્વંજલનમાં ચારે ચાર જીવતી છે. સ્વંજલન કશાય છે એમાં ક્રોધમાન માયા ચારે જીવતી છે, મરી નથી. પછી ઉપરના ગુણસ્થાને આઠમાંથી શરૂઆત થશે. તો પણ એ આત્માના ગુણને બાળે નહીં, જ્ઞાની પુરુષને અનંતાનુબંધીનો નાશ થયો હોવાથી, અનંતાનુબંધી એક પ્રકાર છે, એક જાત છે કસાઈને, એ જાતનો નાશ થયો તો એ ગામ, જે મૂનું પાણી ગામને બાળે નહીં, એ મેં આત્માના ગુણને બાળે નહીં. કેમ, પક્ષપાત છે કાંઈ, શું કરવા એમ છે? કેમ કે એમને ભેદ જ્ઞાન વર્તે છે. શું છે? આત્મ પરિણતિ ઉત્પન્ન થઈ છે એમ. એ ભેદ જ્ઞાન કોઈ પણ પ્રકારની વિપરીતતાને પ્રવેશ કરવા દેતું નથી. મર્યાદા થઈ ગઈ, ગરમ છે પણ પાણી છે, અગ્નિ નથી. ગરમ છે તો પણ એ પાણી છે, અગ્નિ નથી એમ કે છે. તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે તથાપિ, એટલે તો પણ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે, તો પણ એ પ્રવૃત્તિની રુચિ નથી એમને. પ્રવૃત્તિ પૂર્વકર્મના નિબંધનને લઈને છે. અને એ બંધન દૂર થાય એવી પરિસ્થિતિ નહીં હોવાને લીધે એ પ્રવૃત્તિમાં રહીને એ નિવૃત્તિને ચાહે છે, નિવૃત્તિને ઈચ્છે છે. પ્રવૃત્તિની રુચિ એમને બિલકુલ નથી. પૂર્વકર્મના બંધનની જ્યારે વાત છે ત્યારે પૂર્વકર્મનું બંધન છે એ ચોક્કસ પ્રકારના સંયોગોનું બંધન છે. શેનું બંધન છે? પરિણામોનું નહીં. પરિણામોથી બંધન થાય તેને પ્રતિબંધ કહે છે. એને બંધન નથી કહેતા પણ પ્રતિબંધ કહે છે. તો જ્ઞાનીને પ્રતિબંધ ન હોય, નાની ને પ્રતિબંધ ન હોય, પણ બંધન તો તીર્થંકર ને પણ હોય. કેવી રીતે? કે ચાર ઘાતિયા નાશ પામ્યા છે, નાનામણી દર્શનામણી મોહની ને અંતરાય નો નાશ કર્યો છે, અને અનંત ચતુષ્ટય ઉત્પન્ન થયા છે ચાર, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય, અનંત પુરુષાર્થ. તો પણ અઘાતી કર્મ નું બંધન છે, આયુષ નામ ગોત્ર ને વેદની. તો જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી સિદ્ધાલયમાં જઈ શકે, ભલે અનંત પુરુષાર્થ વર્તે છે, કેમ કે એમના હાથની વાત નથી. ઉદયમાં આવેલા કર્મનું નિબંધન, એમાં ફેરફાર કરવા જિનેન્દ્ર પણ સમર્થ નથી. બીજા કોઈ તો સમર્થ નથી, પણ જિનેન્દ્ર પણ સમર્થ નથી. પુરાવો અત્યારનો લઈએ તો એ છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન સિમંદર સ્વામી બિરાજે છે અત્યારે. ચોવીસીમાં તેરમા તીર્થંકર શ્રી કૃષ્ણ જયારે તીર્થંકર પદે આવશે ત્યારે ત્યાં એમનો નિર્વાણ મહોત્સવ થશે. આવતી ચોવીસીમાં એટલું બાકી છે. સિદ્ધાલયમાં તો બધા ગુણ સ્થાન પૂરા થઈ જાય છે, સર્વોત્કૃષ્ટ દશા છે. શાસ્ત્રમાં જગતના જીવોને, વિશ્વના જીવોને, આત્માઓને બે વિભાગમાં વર્ગીકરણ કર્યા છે, બે ક્લાસ એના કર્યા છે. એમાં એક સિદ્ધની જાત, એક વર્ગ ત્યાંનો સિદ્ધનો, અને બીજો વર્ગ સંસારીઓનો. સંસારી ને સિદ્ધ બે જાતના આત્માઓ છે જગતમાં. તો સિદ્ધ સિવાયના બધા સંસારીમાં આવ્યા. ક્યાં સુધીના? તેરમા ને ચૌદમા ગુણ સ્થાન સુધીના બધા. ઠીક, કેમ કે સંસારમાં એમની સ્થિતિ છે, અને પૂર્વે જે સંસારમાં કર્મ બાંધ્યા છે એનો ભોગવટો ચાલુ છે, માટે તે સંસારી લીધા. નહીતર સદેહ મુક્તિ છે એમની, પણ સિદ્ધપદ નથી તે નથી. કર્ણાનો યોગનો વિષય છે, કારણ કે કર્મ સાથે સંબંધ ધરાવતો. અધ્યાત્મમાં તો ચોથા ગુણ સ્થાને મુક્ત કહી દીધા, કેમ કે એમને પ્રતિબંધ નથી. આધિ વ્યાધિ ઉપાધિમાં મુક્તપણે વર્તે છે. કેવા પાછળના આશયને દરેક જગ્યાએ સમજવો જોઈએ, નહીતર સમજણમાં વિરોધપણો ઊભું થાય અને પરિણામ ખોટા ઘૂંચવાઈ જાય. શું કહે છે? કે જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પણ પ્રકારે ઈચ્છે છે, એટલે પૂર્વકર્મના બંધનમાંથી છૂટવા ઈચ્છે છે, અને એનો પુરુષાર્થ પણ એમને ચાલુ ને ચાલુ વર્તતો હોય છે. ઈચ્છે છે એટલે ઉપર ઉપરની ઈચ્છા નથી, અંતરની ભાવના છે, અને એ તો મુમુક્ષુની ભૂમિકામાં એમને એ ભાવના થઈ હતી. સંપૂર્ણપણે મુક્ત થવાની ભાવના તો મુમુક્ષુની દશામાં દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ, પૂર્ણતાનું લક્ષ્ય થયું ત્યારે થઈ હતી. હવે તો જ્ઞાન દશામાં આવ્યા છે, એટલે અહીંયા ઈચ્છા ભાવનાના અર્થમાં લેવી. અને જ્યાં ભાવના હોય ત્યાં પુરુષાર્થ સાથે હોય. પુરુષાર્થ વિનાની ભાવના તે ભાવના નથી, પણ ઈચ્છા છે ઉપર ઉપરની, અથવા ઉપર ઉપરની ભાવના છે એમ કહેવું. અને એની કોઈ સફળતા હોઈ શકે નહીં. પોતાની વાત લખે છે કૃપાળુ દેવ, તો પોતાની સ્થિતિની વાત લખે છે, પોતાના પરિણામની વાત લખે છે. કેટલાય સરળ પરિણામી હતા, એમની સરળતા એક વાર તો મસ્તક નમાવી દેવી છે. જેમાં પરિણામ છે બધું લખે છે. એમાં એમને માન અપમાન કોઈ શું વિચારશે, શું કોઈ અભિપ્રાય બાંધશે, એમનો વિકલ્પ એમને આવતો નથી. એટલે લખે છે કે પૂર્વે આરાધન કરેલા એવા, પોતે પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો, વન ઉપવન, પોતે જંગલમાં રહ્યા છે, આરાધના કરવા માટે જંગલમાં રહેલા છે. યોગ સાધનાઓ કરી છે, જંગલમાં રહીને યોગ સાધનાઓ કરી છે, સમાધિઓ લગાવેલી છે, અને સત્સંગ ખૂબ કરેલો છે. ભૂતકાળમાં પણ એમણે જ્ઞાનીઓના ચરણ સમીપના નિવાસમાં ઘણો સત્સંગ આરાધેલો છે વગેરે. જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા બેઠા પણ વારંવાર સાંભળી આવે છે, એટલે અમને સાંભળી આવે છે. એમ જાતિ સ્મરણ છે ને પોતાને, એટલે સાંભળી આવે છે. અહીંયા દુકાને મુંબઈમાં બેઠા છે, મુંબઈથી કાગળ લખે છે, ઝવેરી બજારની ગાદી ઉપર બેઠા બેઠા એમને જંગલ સાંભળે છે. વન ઉપવન, સત્સંગ, સમાધિ, યોગ, એ બધી પ્રવૃત્તિ એમને સાંભળે છે. શરીર મુંબઈની ઝવેરી બજારમાં છે અને આત્મા જંગલમાં વિચરે છે. જુઓ, આમ વાત છે. પ્લેટફોર્મ ઉપર કે કયા નંબરના પ્લેટફોર્મ ઉપર ઉભો છે એની વાત છે આત્મા. નહીતર જંગલમાં ગયા પછી ઘર સાંભળે, દીક્ષા લઈને જંગલમાં ગયા પછી ઘર સાંભળે, અને સ્વાધ્યાય કરવા બેઠો એમાં દુકાન સાંભળે. આનું આમને, આનું આમને, આનું આમ. તું કયા પ્લેટફોર્મ પર બેઠો છું એ વિચાર કરજે. અને નહીતર દુકાને બેઠા બેઠા સત્સંગ ને સ્વાધ્યાય સાંભળે. પ્લેટફોર્મ બદલી નાખવું જોઈએ. કહેવાનો મતલબ એ છે કે પ્લેટફોર્મ બદલી નાખવું જોઈએ ગમે ત્યાં હોઈએ. કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પૂર્વકર્મના નિબંધનને લઈને આપણે હોઈએ તો પણ આપણને સત્સંગ, સ્વાધ્યાય અને આત્મકલ્યાણના વિચારો ચાલુ ને ચાલુ રહેવા જોઈએ. જોકે બધા જ મુમુક્ષુઓને બે તરફી પરિણામ ચાલતા હોય છે, એક તરફી ન ચાલે. નાની પુરુષની વાત જુદી છે, મુમુક્ષુઓને તો બે તરફી ચાલે છે. આત્મકલ્યાણના પણ વિચારો આવે, ભાવો આવે, અને સંસારના ભાવો પણ આવે. બે ભાવો આવે એને. જે એકલા સંસારીઓ છે એને તો આત્મકલ્યાણના ભાવ આવતા નથી, પણ મુમુક્ષુની ભૂમિકામાં આવ્યા પછી બે પ્રકારના ભાવ આવશે. આવતા હોય ત્યારે મુમુક્ષુને ક્યારેક ક્યારેક મૂંઝવણ પણ થાય. આ બે પ્રકારના ભાવ ચાલે છે, એમાં એક પ્રકારને હું ઈચ્છતો નથી ને કેમ આવે છે, મારી ભાવના આ છે ને આ કેમ થાય છે. કારણ કે ફેર ફુદડી બીજી ફરી છે ને એટલે હજી ચક્કર આવે છે. ફેર ફુદડી ફરે ને પછી ફરતો બંધ થઈ જાય ને તો એને ચક્કર તો આવે જ તે. હા, એ ચક્કર ચાલુ હોય છે, એનો પરિણામોનું ચક્કર ચાલુ હોય છે. એટલે એની ગમતી વાત નથી. તો હવે શું કરવું? ભાવના બળવાન કરવી. જ્યારે બે પ્રકારના પરિણામ આવે છે એવી ભૂમિકા છે ત્યારે થોડોક માપ કાઢી લેવું સ્વસ્થ ચિત્તથી. બુદ્ધિ સ્વસ્થ હોય ત્યારે કે તારા સંસારના પરિણામ બળવાન છે કે તારી ભાવનાના પરિણામ બળવાન છે. જો ભાવનાના પરિણામ બળવાન હશે તો સંસારના પરિણામનું બળ કામમાં નહીં આવે, એ હારી જશે. અને જો તારા સંસારના પરિણામ બળવાન હશે તો વહેલી મોડી ભાવના ખલાસ થઈ જશે. બળવાન હોય જીતે, બળિયાના બે ભાગ, એ કઈ સમજાવવાની જરૂર નથી. એટલું માપ કાઢી લેવું. જો સંસારના પરિણામ બળવાન હોય તો વહેલો મોડો એ આ લાઈનમાંથી આઉટ થઈ જશે, આજે નહીં તો કાલે. અને જો ભાવના બળવાન હશે તો સંસારના પરિણામોનું તાકાત નથી કે એની ભાવનાને તોડી શકે. એ સંસારને તોડશે, એની ભાવના છે એ સંસારને તોડશે. જો કે ભાવનાની વૃત્તિ કોમળ છે. કેવી છે? ભાવનાની વૃત્તિ કોમળ છે તો પણ એ સંસારને તોડવા સમર્થ છે. જેમ પાણી સ્વભાવે નરમ છે તો પણ એ પથ્થરની શિલાના ને રેતી બનાવી નાખે છે. આ નદીમાં રેતી હેની છે, પથ્થરને તોડી તોડીને બનેલી રેતી છે. સામે મોટો પથ્થરની શિલા પડી હોય તો પાણી પાછું ન વળી જાય કે આવડા મોટા પથ્થર સામે પડ્યા છે, હું કેવી રીતે જઈશ, આગળ કેવી રીતે આવીશ. એને થપાટું મારી મારીને તોડી નાખે, પછાડ લાગે, પાણીની પછાડ લાગે અને પથ્થર તૂટવા માંડે, પાછું ન વળે પાણી. એમ સંસારની પ્રતિકૂળતાઓ જોઈને, અનુકૂળતાઓ જોઈને બે પથરા છે, કોમળ ભાવના પાછી વળતી નથી, તોડે નાખે. ભાવનાનું કામ એવું બળવાન છે. આપણે વાત આવી ગઈ છું ને, વાદળા જોઈને સૂરજ પાછો જતો નથી. સૂરજના ઉગવા ટાણે વાદળા બહુ હતા, સૂરજ પાછો વયો જાય આ તો બહુ વાદળા છે, મારું કામ નથી, આમાં ઘનઘોર વાદળા છે. હે, એ તો આવ્યો એટલે ચાલ્યો, એ કઈ પાછો વળે નહીં. એમ સંસારની પરિસ્થિતિઓ જોઈને મુમુક્ષુ જીવ કદી નાસીપાસ થાય નહીં. ઉલટાનો ઉલ્લાસિત વીર્યથી આગળ વધે. 40 પત્રમાં કૃપાળુદેવ લખે છે, ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. ઉલ્લાસથી આગળ વધે, જોરથી આગળ વધે. નિષ્ફળતાનો વિકલ્પ જ ન આવે. જેમ ચક્રવર્તીને ગરીબાઈનો દરિદ્રતાનો વિકલ્પ ન આવે, ચક્રવર્તી હોય એને દરિદ્રતાનો વિકલ્પ સપને પણ ન આવે, એનું સપનું ન આવે કે હું ગરીબ થઈ ગયો છું. એમ દ્રઢ નિશ્ચય વાળાને નિષ્ફળતાનો વિકલ્પ આવે નહીં. બળવાન નિર્ણય હોય, નિર્ધાર કર્યો એટલે એવો નિર્ધાર કર્યો છે કે જગતની કોઈ પરિસ્થિતિ એને વિચલિત ન કરી શકે, કોઈ પરિસ્થિતિ વિચલિત ન કરી શકે. હા, અંદર મોક્ષના ભણકારા વાગતા હોય છે કે હવે મારો સંસાર લાંબો નથી, બહુ અલ્પકાળમાં હું મુક્તિ જઈશ, ચોક્કસ જઈશ, અવશ્ય જઈશ, એમાં મને હવે શંકા પડતી નથી. એટલે એનો પુરુષાર્થ છે ઉછળી ઉછળીને આગળ વધે છે, પુરુષાર્થ છે ઉછળે છે. ભવિષ્યમાં સમ્યક દર્શન એ નિશાની છે કે ભવિષ્યમાં મુક્તિની નિશાની છે, એક જ વાત છે. 569 પત્રમાં કૃપાળુ દેવે લખ્યો છે કે તથારૂપ આત્મયોગને પામીને, તથારૂપ યોગને પામીને, આત્મયોગ તો નીચે લખ્યો છે, તથારૂપ યોગને પામીને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તે જીવને મોક્ષ વિશેષ દૂર નથી. કેવા વચનો છે, પ્રેરણાત્મક વચનો છે. મુમુક્ષુને આત્મકલ્યાણની વિશેષ પ્રેરણા મળે એવા વચનો છે. એટલે એમ કે છે કે અમને અહીંયા આ બધું સાંભળે છે, નિવૃત્તિ સાંભળે છે, સત્સંગ સાંભળે છે, તથાપી ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, એ બંધનને અનુસરવું પડે છે. કેમ કે વસ્તુ સ્થિતિ એવી છે કે જીવનો અધિકાર પોતાના પરિણામો ઉપર છે, જીવનો અધિકાર એક પરમાણુ ઉપર પણ નથી. સૌથી નજીક પરમાણુ શરીરના છે, કાય યોગ છે, મન વચન કાયાનો યોગ, એના ઉપર પણ જીવનો અધિકાર નથી. વાણી પણ વચન યોગ હોય ત્યાં સુધી જ નીકળે, અને શરીર પણ ચાલુ હોય ત્યાં સુધી ચાલે, નહીતર અટકીને ઊભું રહી જાય. એમાં કોઈ જીવનો પરમાણુ ઉપર અધિકાર નથી. પૂર્વે જે નિબંધન કરેલી પરિસ્થિતિ છે એના ઉપર કોઈનો અધિકાર નથી, એને અનુસરવું જ પડે. કેમ કે ઉદયમાન છે, ઉદયમાં આવ્યા પહેલા, નહીતર તો એક પ્રશ્ન થાય કે તો પછી પુરુષાર્થથી કાંઈ ન કરી શકે, કે પુરુષાર્થ સંચિત કર્મમાં લાગુ પડે. ઉદયમાન કર્મમાં નહીં, કર્ણાનો યોગ તો ત્યાં સુધી કે છે કે ઉદયાવળીમાં આવેલા કર્મોમાં ફેરફાર ન થાય. દરેક કર્મની ઉદયાવળીની એક સ્થિતિ હોય છે, અમુક સમય પહેલા એનો પ્રવેશ ઉદયમાં આવવા માટેનો થઈ જાય, એવી યોગ્યતા થઈ જાય, અને એ સમયની આવલીઓને આવલી એટલે સમૂહ ઉદયાવલી કહે છે, પછી એનો ઉદય થાય. ઉદયાવળીમાં આવી ગયા જે કર્મો એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ કઈ ફેરફાર ન કરી શકે. બાકી જે સત્તા માર્યા હોય એનો સ્થિતિ અનુભાગ પ્રદેશ પ્રકૃતિ બધું બદલાય, એ પુરુષાર્થને કારણે બદલાય, એમાં વાંધો નથી. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધ, કેવું પ્રારબ્ધ, સંચિત પ્રારબ્ધ નહીં, ઉદયને પ્રાપ્ત જે પ્રારબ્ધ છે તેને જ્ઞાની પણ અનુસરે છે. કેમ કે એમને જ્ઞાન છે કે આમાં કઈ મારું કે કોઈનું ભગવાનનું પણ ચાલે એવું નથી, કઈ વાંધો નહીં. બહારમાં પ્રારબ્ધને અનુસરે છે, અંદરમાં આત્માનું સાધન છે એ મોજૂદ છે, એટલે આત્માને અનુસરે છે. બહારમાં ઉદયને અનુસરે છે અને અંદરમાં આત્માને અનુસરે છે. બહારના ઉદયને અનુસરવું પડે માટે આત્માનું અનુસરણ મટી જાય એમ નથી કાંઈ. એના માટે આત્મા છૂટતો છે, આત્મસાધન કરવા માટે આત્મા છૂટતો છે. એને કોઈ કર્મો બાંધી શકતા નથી, ઉદયમાં આવેલા પણ બાંધી શકતા નથી. ઉદયને ધક્કો મારે છે ભેદ જ્ઞાનથી ભિન્ન પડીને. સર્વથી સર્વ પ્રકારે હું જ્ઞાનમયપણાને લીધે ભિન્ન છું, મારે કઈ લેવા કે દેવા. ઉદય ઉદયના ઘરનો, આત્મા આત્માના ઘરમાં. કોનો ઉદય છે? કર્મનો ઉદય છે. આત્માને ઉદય નથી એમ અનુભવે છે. આત્માનો ઉદય નથી, કર્મનો ઉદય છે. કર્મનો ઉદય ક્યાં આવ્યો? કર્મમાં આવ્યો, કર્મના પરમાણુમાં આવ્યો છે. આત્મામાં આવ્યો જ નથી, આત્મામાં એનો અભાવ છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, સ્વચતુષ્ટયથી અભાવ છે અને એનો અનુભવ વર્તે છે. એટલે જ્ઞાનીને ફલાણો ઉદય આવ્યો એમ કહેવાનો માત્ર વ્યવહાર છે, પાડોશીને કાકા કહીએ એટલો છે. ખરેખર જ્ઞાનીનો ઉદય નથી, જ્ઞાની તો એ ઉદયથી ભિન્ન વર્તે છે. અને લેવા કે લેવા. બારમાં પ્રવૃત્તિ દેખાય છે, કરતા નથી. પ્રવૃત્તિ દેખાય છે, પ્રવૃત્તિ કરતા નથી. તો શું કરે છે? કે પ્રવૃત્તિથી ભિન્ન પડવાનું કાર્ય કરે છે. તો એમને પ્રવૃત્તિ કરતા એમ ન કહેવાય, પણ પ્રવૃત્તિ છોડતા એમ કહેવાય. શું કરે છે? પ્રવૃત્તિથી ભિન્ન પડે છે માટે પ્રવૃત્તિને છોડતા છે, પ્રવૃત્તિને કરતા નથી. નજરફેર જોવા જોવામાં નજરફેરની વાત છે. સામાન્ય માણસ બાહ્ય દ્રષ્ટિવાનને કરતા દેખાય છે, અંતરદૃષ્ટિવાનને છોડતા દેખાય છે. દ્રષ્ટિ કઈ છે એના ઉપર આધાર છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, સત્સંગની રુચિ રહે છે. જ્ઞાનીને પણ સત્સંગની રુચિ રહે છે. મુમુક્ષુને તો એ સમજાવવાની પણ જરૂર હોઈ શકે નહીં. જ્ઞાનીને પણ સત્સંગની રુચિ રહે છે. એ 491માં શું કીધું? કે સત્સંગની અમારી વૃત્તિ બંધ થતી નથી, અહોરાત્ર અમને એનું અપૂર્વપણું ભાસે છે, એટલો સત્સંગનો ભાવ એમને છે. એમના કરતા વિશેષ જ્ઞાનીનો સત્સંગ નથી, પણ કેટલાક પાત્ર જીવોનો સત્સંગ છે. એ સત્સંગનો ભાવ એમને પણ રહ્યા કરે છે. અને સૌભાગ્યભાઈ એમના સત્સંગને તો એમને વારંવાર ઈચ્છે છે. એમનો પત્ર આવે ત્યારે એમ કહે છે કે પત્ર કરતા તો તમારા સત્સંગમાં રહીએ એમ જ મન થયા કરે છે. કેવી સરસ પાત્રતા હશે કે કૃપાળુદેવ જેવા મહાપુરુષને જેના સત્સંગમાં રહેવાના ભાવ થાય એની પાત્રતા કેવી હશે? વિચાર માંગી લઈએ એવો વિષય છે. એક વાર સત્સંગની રુચિ રહે છે, તેનું લક્ષ્ય રહે છે. લક્ષ્ય શું છે? યાદ કરવું ન પડે. જેનું વિસ્મરણ ન થાય, કે જેથી સ્મરણ કરવું પડે, એવા સ્મરણ અને વિસ્મરણના મતિ જ્ઞાનથી પાર એવું જે શ્રુત જ્ઞાન, એમાં લક્ષ નામનો એક પર્યાય ઉત્પન્ન થાય છે કે જે ખસતો નથી એને લક્ષ કહેવામાં આવે છે. એવું સત્સંગનું લક્ષ પણ એમને રહ્યા કરે છે. સત્સંગનું લક્ષ છે તે એક ન્યાયે આત્માનું લક્ષ છે. શું છે? આત્માનું લક્ષ છે એક ન્યાયે. પણ તે સત્સંગનો વખત, તે વખત એટલે તે સત્સંગનો વખત, અત્રે એટલે આ વખતે અત્યારે નિયમિત નથી, નિયમિતપણે સત્સંગ બનતો નથી એવી પરિસ્થિતિમાં છે. 25-26 ના વર્ષમાં પૂર્વકર્મનો ઉદય એટલો બધો હતો કે જેમ જેમ વૈરાગ્ય એમનો વધતો હતો તેમ તેમ તેમને જે વ્યાપારનો વ્યવસાય છે એની પ્રવૃત્તિ પણ વધતી હતી, જરાય ઘટતી નહોતી, એવો ઉદય આવેલો. એટલે સત્સંગ પણ સામાન્ય રીતે એ સાંજે નિવૃત્ત થઈ જતા, સાંજે આહાર પાણી કર્યા પછી, ચોવિયાર કર્યા પછી લગભગ સત્સંગ ચાલતો એમનો. ત્રણેક ઓફિસના સરનામા તો મળે છે એમના, એમાં એકાદ ઓફિસમાં ત્યાં પ્રવૃત્તિ એ સમયે ન હોય એવી એકાદ ઓફિસમાં સત્સંગ ચાલતો, કોઈ ને કોઈ સત્સંગ મુમુક્ષુ આવે અને સત્સંગ ચાલતો. પણ આ દિવસોમાં નિયમિત નથી ચાલતો, અનિયમિત થઈ ગયેલો એમ લખે છે. પણ લક્ષ્ય છે એ એક ધારી છે, રુચિ છે એક ધારી રુચિ છે એમ કહે છે. આ એક પુસ્તકાળ અમે અહીંયા પૂરું કર્યું છે પોતાની દશાની વાત લખીને. પછી બીજા પોસ્ટકાર્ડમાં એમણે જે માર્ગદર્શન આપ્યું છે કૃષ્ણદાસ ભાઈને એ વિષયની ભિન્ન ભિન્ન પ્રકારે એમણે છેડ્યો છે. હવે પછીના જે એટલા પત્રો પોસ્ટકાર્ડ લખ્યા છે, આ પોસ્ટકાર્ડ લખ્યા છે બીજા પત્રથી એ વિષય ચાલે છે. આઈસ્ક્રી રાખ્યો.